நமோரியண்டானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூணம் ஸ்ரீஜினசாசன குரு நமோ நானாவித சுகார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார் சுஹேஜின சாசன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துக்க ஹாரி சுகாரி சாசி சாசனா ஜாக்கோ குண பத்ர கர்த்தா குண பத்ர சாக்கோ ஜானி பத்ர குணதாரி பவ்ய கரத உபாசனா ஐசே சார சாஸ்திர கோ பிரகாஷே அர்த்த ஜீவனி கோ பனே உபகார நாஷே மித்யா ப்ரம வாசனா தாத்தி தேச பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாத்தே மந்த புத்தி உக்கே ஹோத அர்த்த பாசனா ஜாத்தி மந்த புத்தி உக்கே ஹோத அர்த்த பாசனா ஆத்மானுசாசன கிரந்த விராஜமான છે આપણી ચર્ચા ચાર પ્રકારની જે આરાધના છે એ આરાધનામાં દર્શન આરાધના સંબંધી આપણે ચર્ચા કરી રહ્યા છે ઓલમોસ્ટ આ ચર્ચા આપણી પૂરી થઈ રહી છે ચૌદ ગાથા સુધીનો જે આખો વિષય આવ્યો એ ચૌદ ગાથા સુધીન સમ્યક દર્શનનું સ્વરૂપ સમ્યક દર્શનના ભેદ પ્રભેદ સમ્યક દ્રષ્ટિ કયા કયા ગુણોથી સહિત છે સમ્યક દ્રષ્ટિ કયા કયા દોષોથી રહિત છે અંતરંગ પ્રણતિ કેવી છે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ ઓળખવાના ચિહ્ન સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિ મિથ્યાત્વના અભાવનો ઉપાય સમસ્ત વાતો અહીંયા આચાર્ય ગુણભદ્ર સ્વામીએ કહેલી છે ચૌદ નંબરની ગાથા સુધી સમ્યક્ત્વના જે ભેદ પ્રભેદનું આખું પ્રકરણ ચાલુ થયું હતું એ પૂર્ણ થાય છે એના પછી હવે પંદર નંબરની ગાથા અને સોળ નંબરની ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરીશું લાસ્ટ સન્ડેના સ્વામીભાઈએ ચૌદ નંબરની ગાથા પૂર્ણ કર્યા બાદ પંદર નંબરની ગાથા ઉપર ચર્ચા કરી હતી થોડીક ચર્ચા આપણે કરીને આગળ વધીએ આના પછી આખી ચર્ચા બદલાય છે પ્રકરણ આખું બદલાય છે તો એની આપણે ચર્ચા આગળ લેશું ટુડે વી હેવ ટુ ડુ ટુ ગાથા પંદર અને સોળ નંબરની ગાથા જો પંદર નંબરની ગાથામાં શું કહે છે પંદર નંબરની ગાથામાં ચાર પ્રકારની આરાધનામાં સમ્યક આરાધના પહેલે ક્યો કી જાતી હૈ સૌથી પહેલા સમ્યકની ચર્ચા કેમ કરી છે સમ્યક આરાધના જ્ઞાન આરાધના ચારિત્ર આરાધના અને તપ આરાધના ચાર પ્રકારની આરાધનાની વાત પહેલા આવી હતી તેમાં સૌથી પહેલા સમ્યકની આરાધનાની ચર્ચા સમ્યક પ્રાપ્તિની પ્રેરણા સમ્યક ઉપર આટલું બધું વજન કેમ આપવામાં આવ્યું છે આટલું બધું મહત્વ સમ્યકત્વનું સમ્યક દર્શનનું કેમ કરવામાં આવ્યું છે એની ચર્ચા અહીંયા પંદર નંબરની ગાથામાં કરે છે હવે જો એનું કારણ બતાવે છે કે સમ્યકત્વની ચર્ચા સૌથી પહેલા કેમ હવે એનું કારણ અહીંયા કહે છે પ્રશમ જ્ઞાન ચારિત્ર ઓર તપ पाषाणों के भार समान किंतु यदि सम्यक्त्व सहित तो मणिवत गौरववान महान शू कीधु अहिया कहे छे के जे बाह्य त्याग छे मंद कषाय नो भाव छे तपश्चरणा आदि नो भाव छे ઉપવાસ આદિ કરવાનો ભાવ છે ક્રિયા છે જ્ઞાનની અધિકતા છે ક્ષયોક્ષમની વિશેષતા છે બાહ્ય ત્યાગ છે વ્રત છે જપ છે તપ છે આ જે પણ બાહ્ય આચરણ અને જ્ઞાન સંબંધીની પરિણતિ અંદરમાં જીવને ઉત્પન્ન થાય છે એ સમ્યક્ત સહિત યથાર્થ છે સમ્યક્ત્વ સહિત સાચું ફળ દેનાર છે सम्यक्त्व नथी, श्रद्धानो अंदर मा पलटो नथी थयो, अभिप्राय सम्यक नथी थयु, तो आ आचरण अने ज्ञान नी जे विशेषता छे ए मोक्ष मार्ग मा रंच मात्र पन कार्यकारी नथी, एनु साचु फल जीव ने प्राप्त थतु नथी। एकाद बे भव स्वर्ग आदि ना प्राप्त थई जाए, बाह्यनी अनुकूलताओ मड़ी जाए मंद कषाय ना फरमा, परंतु ए मोक्ष मार्ग नथी, ए साची शांति अने साचा सुखनु कारण नथी। तो ए रीते अहिया सम्यक्त्वनी खूब महिमा कहरी छे। सार भूत आ बे गाथाओ छे, 14 अने 15 नंबर नी गाथा छे। ए आ सम्यक दर्शन, सम्यक्त्व आराधना नी जे आटली बधी चर्चा आवी एनो आखो सार अहिया समझावे छे। अने पछी नी पण गाथा एक वार वाची लईए। मिथ्यात्व रूप आतंक युक्त है, प्राप्ति अप्राप्ति हिताहित मूल, तू बालकवत अतः तुझे सुकुमार क्रिया कहता सुन मूल। बहु सरस आ बे गाथा छे। बीजी गाथा नो अर्थ आपणे पछी लईए। सौथी पहला आपणे आ 15 नंबर नी गाथा उपर स्वाध्याय करिए। जो चार आराधना मा सम्यक्त्व आराधना ने प्रथम कहेवानुं शुं कारण छे, पेज नंबर 14 छे। आत्मानुं शासन ग्रंथ छे, गुणभद्र आचार्य देव द्वारा रचित छे, गुजराती ग्रंथ मा पेज नंबर 14 गाथा नंबर 15। तमारी पासे पुस्तक होय तो तमे सामे राखजो, आपणे बे गाथा आजे लेवानी छे। जो आत्मा ने शुं कीधुं, चार प्रकारनी आराधना। तमने बधाने चार प्रकारनी आराधना ना नाम याद रही गया हशे, सम्यक्त्व आराधना, ज्ञान आराधना, चारित्र आराधना अने तप आराधना। बराबर छे? सम्यक दर्शन ज्ञान चारित्रानी मोक्ष मार्ग। मोक्ष मार्ग नी शुरुआत सम्यक दर्शन ज्ञान चारित्र थी थाय छे, पछी एमां वृद्धि थाय छे अने पछी पूर्णता ने प्राप्त करीने जीव निर्वाण पद ने पामे छे। बहु सरल गाथाओ छे, गाथाओ नो भाव बहु सरल छे, बहु प्रयोजनभूत गाथा छे। आ मूळ प्रयोजन नी सिद्धि करवा वाली गाथा छे। आखो सुखी थवानो उपाय कहो, मार्ग कहो, एने दर्शावा वाली सुंदर सरल गाथाओ छे। उदाहरण ना माध्यम थी आचार्य देवे बहु सरस वात करी। मूळ गाथाओ आचार्य लिखी छे गुणभद्र आचार्य देवे, अने एनी जे टीका छे ए पंडित प्रवर टोडरमलजी साबे करी छे। तो टीका मां टोडरमलजी साबे बहु सरस सरस नाना नाना उदाहरण दृष्टांत थी सिद्धांत ने दृष्टांत ने समझायुं छे। 15 नंबर नी गाथा मां एक कारण आपे छे, कारण के आटली बधी चर्चा सम्यक्त्वनी थई ने, तो हवे एनुं अंतमां कारण आपे छे के सम्यक्त्वनी आटली बधी चर्चा करवानुं कारण शुं छे। सर्वप्रथम सम्यक्त्व आराधनानी वात केम करी, एवो शिष्य ने प्रश्न थता श्री आचार्य तेनुं समाधान करे छे। ख्याल आवे छे? तमे गुरुदेशीना प्रवचन पण नोटिस कर्या हशे के गुरुदेशी श्रद्धा ने सम्यक दर्शन ने केटलुं बधुं महत्व आपे छे। ख्याल आवे छे? कारण के एना वगर ज्ञान अने चारित्र सम्यक नाम नथी पामतुं, यथार्थ नाम नथी पामतुं अने एनुं साचुं फळ प्राप्त नथी थतुं। सम्यक दर्शन वगर आपणे आपणो ज भूतकाळ लईए तो आपणे अनंतवार मुनिव्रत धारण करीने नवमी ग्रैविक सुधी आपणे उत्पन्न थया एवुं पुण्य बांध्युं, 11 अंग अने 9 पूर्वनुं आपणे ज्ञान कर्युं, परंतु आ मोक्ष मार्ग मां रंच मात्र पण कार्यकारी न थयुं, एटले के मोक्ष मार्ग नी शरुआत ज न थई। कारण के जे श्रद्धानुं परिवर्तन थवुं जोईए, अभिप्राय प्रतीति पलटवी जोईए, पोतानी अंदर मां साची रुचि अने एकत्व अंदर मां पोतानुं पोतामां स्थपावुं जोईए, ए न स्थपायुं तो क्षयोक्षम ज्ञान अने मंद कषाय नो जे परिणाम छे के बाह्य ए रूपे जे तद अनुकूल शारीरिक क्रिया छे ए कोई कार्यकारी नथी। हवे केम नथी एनु आजे आपणे कारण, मूळ कारण जोशुं के केम नथी आटलुं बधुं क्षयोक्षम मोक्ष मार्ग मां कार्यकारी केम नथी। આટલી બધી કડક ક્રિયાઓ પાડી તો એ મોક્ષ માર્ગમાં કાર્યકારી કેમ નથી એનું કારણ આપણે આજે જોશું. મને લાગે છે આ 15 નંબરની ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે, કારણ કે આ ગાથા સમજાઈ જશે તો આપણો જે મોક્ષ માર્ગ સંબંધીનો જે પુરુષાર્થ છે, પુરુષાર્થ પણ સમ્યક રીતે જાગૃત થશે અને પુરુષાર્થ ચાલુ થશે. જો આત્માને, હવે હું વાંચું છું એની ટીકા, આત્માને મંદ કષાય રૂપ ઉપશંભા. જો તમે ગણતા જજો કેટલી વાતો લીધી છે જે સમ્યક્ત્વ વગર નિરર્થક છે, સાર્થક નથી થતી. ગુરુદેવ શ્રી બે ઉદાહરણ આની માટે આપતા હોય છે પ્રવચન, બહુ સારું ઉદાહરણ છે, બધાએ હજારો વાર સાંભળ્યા છે. એકડા વગર ના મીંડાનું શું મહત્વ છે, શું કિંમત છે? તમે મીંડા લગાવતા જાઓ, મીંડા એટલે ઝીરો, તમે ઝીરો લખતા જાઓ, ઝીરો લખતા જાઓ, ઝીરો લખતા જાઓ, આગળ એકડો નથી લખ્યો, સમજો. આગળ ઉદાહરણ બહુ સરળ હોય પરંતુ એનો ભાવ બહુ ગંભીર હોય, આખી વાત આપણને સમજાય જાય ઉદાહરણના માધ્યમથી. તો એકડો નથી લખ્યો તો એ મીંડાનું શું કામ, એનું એ શું કાર્યકારી છે, એની શું કિંમત છે, એની શું કિંમત છે? વોટ ઇઝ ધ વેલ્યુ? ધ વેલ્યુ ઇઝ ઝીરો. વેલ્યુ ઝીરો ઓફ ઓલ ધ ઝીરોઝ વિધાઉટ વન. તો એવી રીતના તમે વ્રત કરો, એક ઝીરો લગાવો, તપ કરો, ઉપવાસ કરો, ઝીરો લગાવતા જાઓ, જળની ક્રિયાનું પાલન કરો, મન વચન કાયની પ્રવૃત્તિને તમે શાંત કરો, મંદ કરો, ક્ષયક્ષમ જ્ઞાનની વૃદ્ધિ કરો, શાસ્ત્રોના શાસ્ત્રો ભણી જાઓ, એટલું બધું ધારણા જ્ઞાન થઈ જાય, ક્ષયક્ષમ જ્ઞાન વધી જાય, ખ્યાલ આવે છે? પરંતુ એકડા સમ્યક દર્શનનો એકડો જ્યાં સુધી નથી લાગ્યો ત્યાં સુધી આ મીંડાઓની કોઈ કિંમત નથી. બીજું ઉદાહરણ ગુરુદેવશ્રી આપતા હોય છે આની માટે કે વર વગરની જાન, જાન સમજાય છે, વર વગરની જાન, એ જાન નથી ગુરુદેવશ્રી, કે એ તો માણસોનો ટોળો છે, એ કોઈ જાન નામ નથી પામતું. કેમ? કારણ કે વર જ નથી. તો એવી રીતના સમ્યક દર્શન વગર આપણે અનંત કાળમાં અનંતવાર મનુષ્ય ભાવ ધારણ કરીને, મુનિવ્રત અંગીકાર કરીને, કડકમાં કડક આગમ અનુકૂળ ક્રિયાઓનું પાલન કર્યું તો પણ એ મોક્ષ માર્ગમાં કાર્યકારી. આપણને આ ગાથા ઉપરથી એ સમજાય છે કે આ ભવમાં, આવા અમૂલ્ય મનુષ્ય ભવમાં આપણે ખરેખર કયા પ્રકારનો પુરુષાર્થ, મોક્ષ માર્ગ ચાલુ કરવા માટે કરવો જોઈએ, સુખી થવા માટે આપણે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, કેવું ચિંતન કરવું જોઈએ, કેવો નિર્ણય કરવો જોઈએ, એનું આખું વર્ણન આ ગાથામાં છે. આ મનુષ્ય ભાવ આપણો નિરર્થક ન જાય, સાર્થક થાય, આપણે સમ્યક દર્શન રૂપી બીજ વાવીને કેવળ જ્ઞાન રૂપી વૃક્ષ ઉત્પન્ન થાય એની માટેની શરૂઆત કરવા માટે આપણને આ ભાવ મળ્યો છે. એટલે ગુરુદેવજીએ 45 વર્ષ સમ્યક દર્શન ઉપર, શ્રદ્ધાન પરિવર્તન ઉપર, તત્વ નિર્ણય ઉપર, સ્વરૂપ સમજવા ઉપર બહુ જોર આવ્યું. તું નિર્ણય કર પહેલા કે તું કોણ છો, તારું સ્વરૂપ શું છે, તું કેવો છો, કેવડો છો, તારામાં શું ભરેલું છે, તારી શું સામર્થ્ય છે, તારી શું શક્તિ છે. તો એવું પોતાનું અંદરમાં જે શુદ્ધ ઉપાદાન કારણ છે, ત્રિકાળ ઉપાદાન કારણ છે, વાસ્તવિક અંદરમાં સુખી થવાનું કારણ જે અંદરમાં બિરાજમાન છે, એ કારણ પરમાત્મા, એ કારણ તત્વની અંદરમાં દ્રષ્ટિ કરાવવા માટે ગુરુદેવજીના હજારો પ્રવચન સમર્પિત છે. કારણ કે કારણનો નિર્ણય નહીં થાય તો કાર્ય પ્રગટ નહીં થાય. તમને રોટલી બનાવી છે ઘઉંની, તો તમારી પાસે કારણ હોવું જોઈએ, કારણનો નિર્ણય હોવો જોઈએ, કારણનું અસ્તિત્વ હોવું જોઈએ અને કારણની મહિમા હોવી જોઈએ કે હા ઘઉંની રોટલી બનશે, ઘઉં છે, લોટ છે તો રોટલી બનશે. તો એવી રીતના જે કારણ કાર્ય રહસ્ય છે, કારણ કાર્યની સંધિ છે, કારણ કાર્યનો સુમેળ છે આ ગાથામાં સમજાવે છે. અને એકવાર સમ્યક્ત્વ થઈ ગયું તો મોક્ષ માર્ગ ચાલુ થઈ જતા નિયમથી અલ્પકાળમાં જીવને મોક્ષની સિદ્ધિ થશે. સમ્યક્ત વગર અગર આપણે અહીંયાથી વયા ગયા તો અગેન આપણે આ બધું પ્રાપ્ત થાય એની માટેનું જે પુણ્ય છે, જે સાતિશય પુણ્યનો જે ભાવ છે, એ ભાવ પણ એટલો દુર્લભ છે કે એ આવો અવસર પાછો મળવો દુર્લભ થઈ જશે. તો જો કેટલી વાત કીધી, આત્માને મંદ કષાયરૂપ ઉપશંભાવ, મંદ કષાયરૂપ ઉપશંભાવ, મુનિવ્રત અંગીકાર કરીને આપણે કેટલો મંદ કષાયરૂપ ભાવ કર્યો, મંદ કષાયરૂપ ભાવે આપણે પ્રણમ્યા. અરે ગ્રંથોમાં આવે છે કે આખા શરીરને ફાડીને મીઠું અને મરચું ભરી દે તો આંખની કોણ લાલ ન થાય એવો ઉપશમ ભાવ, મંદ કશાયરૂપ ભાવ, ખ્યાલ આવે છે? એવા ભાવનું પાલન કર્યું. શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન. હવે જ્ઞાનની વાત આવી કે કેટલાય શાસ્ત્રો ભણી નાખ્યા, ખ્યાલ આવે છે? ઘણા કહેતા હોય ને કે અમારે તો સમયસર આટલી વાર થઈ ગયું, પાંચ પરમાગમ વાંચી નાખ્યા, આટલી બધી યુનો જે પણ પુસ્તકો છે, શાસ્ત્રો છે, ગ્રંથો છે, એ બધાનું વાંચન થઈ ગયું. એની કોઈ ના નથી, એનો કોઈ નિષેધ નથી કે ન વાંચવા જોઈએ. અનુકૂળતા હોય, સમય હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય. અરે ગુરુદેવશ્રી કહે છે બે ચાર કલાક દિવસમાં આત્માર્થીના જીવનમાં સ્વાધ્યાય હોવો જોઈએ, ખ્યાલ આવે છે? તો એ પ્રકારનું હોવું જ જોઈએ. પરંતુ એની સાથે સાથે અગર તત્વ નિર્ણય નથી કરતો, સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી કરતો, સ્વની દ્રષ્ટિ નથી કરતો, હું કોણ છું એની અંદરમાં નિર્ણયરૂપ ભાન નથી કરતો, તો આ બધું કોરું જ્ઞાન છે. બરાબર? તો શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર. બોલો, 28 મૂળગુણનું પાલન કર્યું મુનિ અવસ્થા ધારણ કરીને. આપણો ભૂતકાળ યાદ કરો, આપણો ભૂતકાળ યાદ કરો. આપણે સ્વયં પોતે એક એક જે પણ જીવો છે કેટલી વાર મુનિવ્રત ધારણ કરીને પાપના ત્યાગરૂપ ચારિત્રનું પાલન કર્યું, પંચ મહાવ્રતનું પાલન કર્યું, ત્રણ ગુપ્તીનું પાલન કર્યું, અણુવ્રત, મહાવ્રત, શ્રાવકના વ્રત, મુનિવ્રત, સંપૂર્ણ સંપૂર્ણ જીનાગમ અનુસાર જે કથન આવ્યા છે એ પ્રકારે નિર્દોષ પાલન કર્યું, પાંચ સમિતિનું પાલન, છ આવશ્યક મુનિરાજના શ્રાવકના, ખ્યાલ છે? સંપૂર્ણ ચારિત્ર લઈ લો તો એ બધાનું આપણે પાલન કરીને પાપના ભાવનો ત્યાગ કર્યો. બુદ્ધિપૂર્વક અને મુનિ અવસ્થામાં બુદ્ધિપૂર્વક કોઈ પાપનો ભાવ થતો નથી. બાહ્ય આચરણ એટલું બધું સરસ હોય છે, નિર્દોષ હોય છે કે પાપનો ભાવ નથી હોતો ત્યાં. પછી એ મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દ્રષ્ટિ, એ વાત અલગ છે. અહીંયા કહે છે કે તે પૂર્વમાં આ પ્રકારની ક્રિયાઓ, આટલું જ્ઞાન, આટલી ઉપશમરૂપ ધારા પ્રગટ કરવા છતાં પણ, જો આગળ કહે છે, અંશનાદી રૂપ તપ પણ પાલન. અંશનાદી 12 પ્રકારના તપ છે, 6 પ્રકારના અંતરંગ તપ, 6 પ્રકારના બહિરંગ તપ. આ બધી ચર્ચા આપણે લાસ્ટ યર સોલ સાયન્સના ક્લાસના અંતર્ગત 10 લક્ષણ ધર્મમાં ઉત્તમ તપના પ્રકરણમાં આપણે લીધી હતી. આ બારે બાર મને યાદ છે, તપ, અંતરંગ તપ, બહિરંગ તપ, અંશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિધ શૈયાસન, આદિ આપણે બધા તપોની ચર્ચા કરી હતી. તો અંતરંગના તપ, બહિરંગના તપ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ, સામાયિક, ખ્યાલ આવે છે? તો એ પ્રકારે અંતરંગ બહિરંગ કડક આચરણ, નિર્દોષ આચરણ, સમજાય છે? એવા પ્રકારના તપનું પાલન કર્યું, મંદ કશાયના ભાવરૂપે પ્રણમ્યા, શાસ્ત્ર જ્ઞાન, સયક્ષમ જ્ઞાન આપણું એટલું બધું વધી ગયું કે 11 અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું. હવે 11 અને 9 પૂર્વનું જ્ઞાન એટલે આપણને એમ લાગે થોડું જ્ઞાન હશે, થોડું વધારે જ્ઞાન હશે. અરે અગાધ 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 જ્ઞાન, કરોડો કરોડો કરોડો, સરળ ભાષામાં કહીએ તો શ્લોકો, ગાથાઓ કંઠસ્થ યાદ રહી જાય, ખ્યાલ આવે છે? તો એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પાપનો ત્યાગ કર્યો, સંપૂર્ણ અશુભ ભાવથી નિવૃત્તિ લીધી, આ બધું કરવા છતાં પણ બહુ સરસ વાત આવે છે. તે અંશનાદિરૂપ તપ, એનું જે મહત્વપણું છે તે સમ્યક્ત્વ સિવાય માત્ર પાષાણ બોજ સમાન છે, આત્માર્થ ફળદાતા નથી. પરંતુ જો તે સામગ્રી સમ્યક્ત્વ સહિત હોય તો મહામણી સમાન પૂજનિક થઈ પડે, અર્થાત વાસ્તવ્ય ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય છે. હવે શું વાત આવી? બે, એક તો પાષાણ અને એક મહામણી. મણી એટલે ડાયમંડ, મણી એટલે ડાયમંડ, કિંમતી સ્ટોન, એક્સપેન્સિવ સ્ટોન, કે જેની ચમક, જેનો ભાવ, જેની કિંમત, ખ્યાલ આવે છે? જેની શોભા અતિ સુંદર છે, શોભાવાન છે, ખ્યાલ આવે છે? તો એક મણીની વાત કરી અને એક પાષાણની વાત. પાષાણની વાત કરીને શું કે છે કે ભલે પાષાણ આપણે શું કહેવાય, કિંમતી નથી પણ ભારે છે, એની એની શું છે, એની એનું વજન બહુ છે, ખ્યાલ આવે છે? એની શું કિંમત છે? પાષાણની વજનદાર પાષાણ છે. અરે કેટલી કેટલું વજન છે? 100 કિલો છે, 200 કિલોનો પથ્થર છે. તો 200 કિલો નો પથ્થર છે, 200 કિલો નો પથ્થર છે, પણ પથ્થર ની કિંમત શું છે? ના મને કહો, પથ્થર ની કિંમત શું છે? પથ્થર ની મહત્તા શું છે? ખ્યાલ છે? હવે અહીંયા શું કમ્પેરિઝન કર્યું છે તમે સમજો. સમ્યક્ત્વ રહિત, પહેલા સમ્યક્ત્વ રહિત ની વાત કરું છું, પછી સમ્યક્ત સહિત ની વાત. સમ્યક્ત્વ રહિત માં પાષાણ, સમ્યક્ત સહિત માં મણી. આ બે વસ્તુ યાદ રાખજો. સમ્યક્ત્વ સહિત માં મણી નું ઉદાહરણ લીધું અને સમ્યક્ત્વ રહિત માં પાષાણ થી વાત સમજાવી. હવે પાષાણ થી શું વાત સમજાવવા માંગે છે એ વાત જોઈએ. તો જો સૌથી પહેલા તો જેવી રીતના એ પાષાણ વજનદાર છે પરંતુ એની કોઈ કિંમત નથી, એનું વજન ઉચકીને માણસ ચાલે તો થાકી જાય. ખ્યાલ આવે છે? એનો બોજ લાગે. પકડજો પોઈન્ટ, બધું સિદ્ધાંતમાં ઘટિત કરવાનું છે. એટલે પેલા ઉદાહરણને ક્લિયર કરું છું. પથ્થરની એક તો શું કિંમત છે, બીજી વસ્તુ પથ્થર કોણ સંગ્રહે, કોઈ કલેક્ટ કરે પથ્થર, વજનદાર પથ્થરો કોઈ ભેગા કરે ન કરે? કેમ? કારણ કે એની કિંમત નથી, એનું કોઈ મહત્વ નથી, એની શોભા નથી, એનાથી ઘરની શોભા નથી, આપણી શોભા નથી. પોઈન્ટ પકડાય છે? પથ્થર, પથ્થરની વાત કરે છે. તો એ જેમ બોજ છે, વજન છે, વજન ઉંચકવામાં થાક લાગે છે, એવી રીતના અહીંયા કહે છે. સાંભળજો, આપણા સીધા મિથ્યા કર્તૃત્વ ઉપર પ્રહાર કર્યો છે. કેવી રીતના? તો કે જેવી રીતના પથ્થર વજનદાર છે અને બોજ સમાન છે, જેવી રીતના બીજું ઉદાહરણ લઉં કે આપણે પહાડ ચડતા હોય, પહાડ સમેત શિખરનો પહાડ, ગિરનારનો પહાડ ચડતા હોય, પાલિતાણા માંગીતુંગીનો પહાડ ચડતા હોઈએ, આપણા હાથમાં બહુ બધું વજન હોય, સમજાય છે? તો શું થાય? તો કે આપણે થાકી જઈએ. આપણને એમ થાય કે આપણે જયારે નીચેથી ઉતર ચાલુ કરીએ ને તો બહુ ઠંડી હોય સપોઝ સવારના, તો શું કરીએ? આપણે સ્વેટર પહેરીએ, શોલ પહેરીએ, ગ્લવ્સ પહેરીએ, બધું પહેરીએ, અને જેમ ચાલવા માંડીએ તો ગરમી લાગે, તો એ બધું આપણને ન ગમે એટલે આપણને કાઢી નાખવું હોય. હવે એ આપણને કેવું લાગે? બોજ લાગે. એને લઈને ચાલવું આપણને બોજ સમાન લાગે છે ને. આપણને એમ થાય કોઈ લઈ લે, આપણે ક્યાંક મૂકી દઈએ, કોઈની ડોળીમાં મૂકી દઈએ, ક્યાંક મૂકી દઈએ, કાઢી લઈએ, ચલાતું નથી, ભાર લાગે. તો એવી રીતના અહીંયા કહે છે, જે જીવને સમ્યક્ત્વ નથી, સાંભળજો, જે જીવને સમ્યક્ત્વ નથી અને એની સાથે સમ્યક્ત્વ નથી, મિથ્યાત્વ સહિત છે પરંતુ જ્ઞાનનું ક્ષયક્ષમ બહુ વધારે છે, વ્રત તપ આદિનું પાલન કરે છે. પોઈન્ટ પકડજો, ત્યાગ આદિનો ભાવ છે. અરે મુનિ અવસ્થા ધારણ કરીને બેઠો છે. અરે ઘણા બધા શિષ્યોનો ગુરુ છે, સંઘનો નાયક છે, ઘણા વર્ષોથી મુનિ દીક્ષામાં છે, ત્યાગ અવસ્થામાં છે, પરંતુ આ બધું પથ્થરના ભાર સમાન. અહીંયા કહે છે આ બધો કર્તૃત્વનો ભાવ જીવને દુઃખી કરે છે. જેવી રીતના પથ્થરનો ભાર છે, એવી રીતના બધી ક્રિયા અને આ ક્ષયોક્ષમનો કરતા ભાવ જીવને દુઃખી કરે છે. કેમ? કારણ કે સમ્યક્ત્વ નથી. શું છે? સમ્યક્ત્વ રહિત છે તો આ બધાનો શું છે? કર્તૃત્વનો ભાર ચડી જાય છે. આ બધામાં કર્તૃત્વ થઈ જાય છે, એકત્વ થઈ જાય છે કે હું જ્ઞાની છું, ચાલે મારું ક્ષયોક્ષમ છે, આ મેં ત્યાગ કર્યો, આ મેં તપ કર્યું, આ મારા શિષ્ય છે, આ મેં દીક્ષા લીધી, આ મારું લગ્નપણું છે. ખ્યાલ છે? તો એ રીતે આ જીવને અંદરમાં એક કર્તૃત્વનો ભાર અનંત દુઃખનું કારણ છે. એ જીવને ખબર નથી પડતી. એનું જ્ઞાન ગુરુદેવશ્રી અને આચાર્ય દેવોએ કરાવ્યું છે કે તને ખબર નથી કે મિથ્યાત્વ સહિતની આ બધી ક્રિયામાં તને કર્તૃત્વ, એકત્વ, મમત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, સુખ બુદ્ધિ, બડપણ, મોટાઈ, માન કશાયનું પોષણ કરીને તું અનંત સંસાર વધારે છે અને તને અંદરમાં એમ છે કે હું મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છું. ક્યાંય સંતુષ્ટ થઈ જાય છે, ધર્મ બુદ્ધિ કરી લે છે, અટકી જાય છે, રોકાઈ જાય છે. કેમ? કારણ કે એને મિથ્યાત્વરૂપી મહાભયંકર રોગની ખબર નથી. પોઈન્ટ પકડાય છે? આ સૂક્ષ્મ અંદરમાં જે મિથ્યાત્વનો દોષ, મહાભયંકર દોષ ચાલી રહ્યો છે, એની ખબર ન હોવાના કારણે અહીંયા કહે છે કે પથ્થરના ભાર સમાન છે. એ ભાર રૂપ છે, કર્તૃત્વનો ભાર ચડી ગયો છે. તને શું વાત કરો છો? અમે મુનિ દીક્ષા ધારણ કરીને બેઠા છે ને અમે કર્તૃત્વના ભાર સહી છે. અને આચાર્ય દેવ કહે છે ગ્રંથોમાં કે અગર સમ્યક્ત નથી અને મુનિ દીક્ષા ધારણ કરીને બેઠો છે તો તું સંસારનો નેતા છે, મોક્ષ માર્ગનો નેતા નહીં, સંસારનો નેતા છે. કેમ? કારણ કે તને એકો એક જળની ક્રિયા અને મંદ કશાય અને ક્ષયક્ષમ જ્ઞાનની પણતીમાં કર્તૃત્વ થઈ રહ્યું છે, એકત્વ થઈ રહ્યું છે, તને ભેદ જ્ઞાન નથી વર્તતું કે આ હું નથી અને અંદરમાં આનાથી ભિન્ન તત્વ હું છું, એવું સ્વપરનું ભેદ જ્ઞાન ન વર્તવાના કારણે આ પથ્થરના ભાર સમાન કર્તૃત્વ બુદ્ધિથી તું ઘેરાયેલો છે. કેટલી કેટલી ઇમ્પોર્ટન્ટ ગાથા છે, સમજવાની કોશિશ કરજો. સમ્યક નથી એટલે સાચી અંદરમાં શ્રદ્ધા નથી, પ્રતીતિ નથી, પોતાની અંદરમાં અભિપ્રાય રૂપ શુદ્ધ પ્રગતિ નથી પ્રગટ થઈ, તો આ કોરુક્ષેત્રમ જ્ઞાનને જડની ક્રિયા, મંદ કષાયનો ભાવ, રંચ માત્ર પણ મોક્ષ માર્ગમાં કાર્યકારી નથી. પોઈન્ટ સમજાય ઉદાહરણમાં? અને અગર સમ્યક સહી છે તો એ મણી સમાન શોભનીય છે. મણી નાનો છે, હલકો છે પથ્થર કરતા વેટમાં, પરંતુ એ શોભા શોભનીય છે. કોઈ મણી પહેરીને નીકળે વીટીમાં કે કાનમાં તો એ શોભાને પાત્ર છે. દસ જણ એને જોશે, એને પૂછશે કેમ, કારણ કે એની કિંમત છે, એ શોભા આપે છે, એની મહિમા છે, સમજાય છે, એની પ્રશંસા થશે. તો એવી રીતના સમ્યક સહિત અગર જીવ આ બધી ક્રિયા કરે છે તો એ શોભનીય છે, અને સમ્યક રહીત આ બધી ક્રિયા છે તો એ મોક્ષ માર્ગ નથી, ધર્મ નથી. અશુભ ભાવની તો વાત જ નથી. મને અહીંયા એ ખ્યાલમાં આવે છે કે અહીંયા આચાર્ય દેવે મંદ કષાય લીધો, એ પુણ્ય ભાવ છે. શ્રેયક્ષમ શાસ્ત્ર જ્ઞાન કરવું એ પણ પુણ્ય ભાવ છે. પાપનો ત્યાગ થયો એ પણ પુણ્ય ભાવ છે. અંશનાદિ તપનું પાલન કરવું એ પણ પુણ્ય ભાવ છે. ચારેય ઉત્કૃષ્ટ પુણ્ય ભાવ લીધા છે. અને સમ્યક્ત્વ માઇનસ સમ્યક્ત્વ રહિત છે તો આ પુણ્ય ભાવ મોક્ષ માર્ગ નથી, બંધનું કારણ છે, સંસારનું કારણ છે. કારણ કે સમ્યક્ત્વ નથી એટલે પોતામાં અહમ નથી, આમાં અહમ છે. પોતામાં એકત્વ નથી, આ પરણતી અને આ જળની ક્રિયામાં એકત્વ પડ્યું છે એટલે આ મોક્ષ માર્ગ નથી, આ સંસાર માર્ગ છે. આ ગુરુદેવશ્રીની એટલે આપણને આટલી મહિમા આવે છે, કારણ કે આ બધી ક્રિયા અને પરિણામ મંદ કષાયરૂપ પરિણામથી આપણું એકત્વ તોડાયું. આ પરિણામ નથી છોડાયેલા, આ જળની ક્રિયા અને શુભ ભાવને શાસ્ત્ર જ્ઞાનના ભાવ આવશે, પરંતુ આમાંથી એકત્વ છોડાવીને આપણું એકત્વ આપણા એકરૂપ સ્વભાવમાં સ્થાપિત કરાય. તમને આ ચાર વર્સિસ એક, આ ચારેય પુણ્ય ભાવ છે અને એની સામે આ પુણ્ય ભાવથી પાર, પાપ ભાવથી પાર, શ્રેયક્ષમ જ્ઞાનથી પાર, જળની ક્રિયાથી પાર, તપના ભાવથી પાર, આ બધાથી પાર શુદ્ધ આત્મા છે. હવે તમે સમજો કે આપણું એકત્વ ક્યાં હોવું જોઈએ, આ પરિણામમાં કે આ એકરૂપ રહેવાવાળા તત્વમાં? આ બદલાઈ જતા પ્રણામમાં, ક્ષણિક ભાવમાં, આશ્રમ ભાવમાં, પુણ્ય ભાવમાં, બંધ ભાવમાં, મંદ કષાયના ભાવમાં એકત્વ હોવું જોઈએ કે અકષાય સ્વભાવમાં એકત્વ હોવું? નિર્ણય કરો. આ પણ રહેશે અને આ પણ છે, આ આવશે અને આ છે, એકરૂપ સ્વભાવ અનાદિ અનંત છે, આ પરિણામ આવશે અને જશે ભૂમિકા અનુસાર. તો આવા જવાવાળા પરિણામમાં એકત્વ, એકત્વની સ્થાપના ક્યાં કરવાની છે એની વાત છે. આનો નિષેધ નથી, આને બનાવવાનો નથી, આને હટાવવાનો નથી, આને લાવવાનો નથી, આને દૂર નથી કરવાનો. જે છે એને સહજ સ્વીકાર કરીને નિર્ણય કરો કે હું કોણ છું, આમાં હું આ શ્રેયક્ષમ જ્ઞાન જેટલો છું જે ઉદયાધીન છે, હું આ મંદ કષાયરૂપ તપના પ્રણામ જેટલો છું કે જે ક્ષણિક છે, હું આ શાસ્ત્ર જ્ઞાન જેટલો છું કે જે પરલક્ષી ભાવ છે. એક એ નિર્ણયની વાત છે કે ખરેખર હું કોણ છું. આપણી ભૂમિકામાં કે મુનિરાજની ભૂમિકામાં કે શ્રાવકની ભૂમિકામાં કે જ્ઞાનીઓની ભૂમિકામાં શુભ ભાવ અશુભ ભાવ તો ભૂમિકા અનુસાર આવે છે. એક જીવ જ્ઞાની છે, એક જીવ અજ્ઞાની છે, એનો બેસ શું છે, એનો આધાર શું છે? તો કે એનો આધાર છે અંદરમાં પોતાનો અભિપ્રાય અને પોતાની શ્રદ્ધા ક્યાં સ્થપાઈ છે, એ મોક્ષ માર્ગ અને સંસાર માર્ગનો આધાર છે, નહીં કે શ્રેયક્ષમ જ્ઞાન વ્રત તપ પૂજાના ભાવ કે પછી મંદ કષાય અને તપના પ્રણામ. પોઈન્ટ પકડાય છે? તો એ રીતે આખી આ ગાથામાં જેમ પથ્થરનો ભાર લાગે છે એવી રીતના અજ્ઞાનીને આ કર્તૃત્વનું ભાર ચડી જાય છે, તો એ કોઈ શોભા નથી, એ મોક્ષ માર્ગમાં શોભનીય નથી. અરે નરકનો એક જીવ નથી એને શાસ્ત્ર જ્ઞાન, નરકના સમ્યક દ્રષ્ટિની વાત કરું છું, નરકનો સમ્યક દ્રષ્ટિ નથી એને શાસ્ત્ર જ્ઞાન નથી, એને મંદ કષાયનો પ્રણામ નથી, એ ત્યાં કોઈ તપ વ્રત આદિનું પાલન કરે છે કે નથી, શ્રેયક્ષમ જ્ઞાન કે નથી, એની કોઈ બહારનું આચરણની શુદ્ધતા સમ્યક દર્શન છે, તો દેવગતિના દેવો આવીને પણ એની પ્રશંસા કરે છે, ત્યાં પણ એ અતિન્દ્રિય આનંદ અને સુખની અનુભૂતિ કરે છે, કે બારમાં તમે જુઓ કેટલી વિષમ પરિસ્થિતિ છે. અશુભ વૈકરિક શરીર છે, પાપનો ઉદય છે, અસાતાનો ઉદય છે. અરે બારમાં બધી પ્રતિકૂળતા છે તો પણ અંદરમાં સમ્યક્ત છે. તો એક કશાય ચોકડીના અભાવ પૂર્વકની અંદરમાં વીતરાગતાનો અનુભવ કરે છે, શાંતિનો અનુભવ કરે છે, નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. હું કોણ છું એનું અંદરમાં ભાન થઈ ગયું છે. સ્વપરનું વેદ વિજ્ઞાન વર્તે છે, શુદ્ધ પ્રણતિની ધારા વર્તે છે. સમ્યક દર્શનનું લક્ષણ શું છે? નાના સમ્યક દર્શનનું આત્મભૂત લક્ષણ શું છે? અંદરમાં શુદ્ધ પ્રતીતિની ધારા. પોઈન્ટ પકડાય છે? કારણ કે શુદ્ધો ઉપયોગ તો ક્યારેક આવશે અને ઉપયોગ બહાર આવશે તો શુદ્ધો ઉપયોગથી આ જીવ ચ્યુત થઈ જશે. તો શુદ્ધો ઉપયોગ તો ક્યારેક ક્યારેક આવશે, પરંતુ શુદ્ધ પ્રણતિ, હું જ્ઞાયક છું એવી પ્રણતિ નિરંતર સદાકાળ ચાલે છે. એ સમ્યક દર્શનનું લક્ષણ છે. ખ્યાલ આવે છે? તો એ લક્ષણથી શોભિત છે સમ્યક દ્રષ્ટિ જીવ. તો એનો મતલબ છે કે નરકમાં પણ એની પાસે મણી છે. અંદરમાં ચૈતન્ય રત્નાકર, ચૈતન્ય ચિંતામણીના આશ્રયથી સમ્યક દર્શન રૂપી મણી પ્રગટ થયા છે. રત્નાકર અને રત્ન, એક રતન ઇતના અનમોલ, તો રત્નાકર કેસા હોગા? તે રતન સહિત છે. નારકી, નારકી પાસે રતન છે? નારકીઓ પાસે રતન, હા, ત્રણ રતન છે. અનમોલ રતન છે નારકી પાસે. શરીર પર કપડા તો છે નહીં, ભોજન માટે કોઈ વસ્તુ તો છે નહીં, આટલી પ્રતિકૂળતા છે, દુર્ગંધ શરીર છે, બહારનું વાતાવરણ આવું છે. તમે કહો ત્રણ રતન, ત્રણ રતન છે સમ્યક દ્રષ્ટિ નારકીઓ પાસે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી મણીથી શોભાયમાન છે. અને દ્રવ્યલિંગી મુનિરાજ બનીને આપણે આપણી પાસે પથરા છે. કોના પથરા? કર્તૃત્વના પથરા. ક્ષયક્ષમ જ્ઞાનનો નિષેધ નથી, કોઈ મંદ કશાયના ભાવથી ગ્લાની કરવાની વાત નથી, કે એને કોઈ ઉડાવવાની વાત નથી. એનો કર્તૃત્વના પત્ર અંદરમાં પડ્યા છે, ત્યાં અકર્તા સ્વભાવનો અંદરમાં આશ્રય નહીં લઈશ. ખૂબ અંદરથી કહે ને કે અભ્યાસ વારંવાર 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 અંદરમાં આ પ્રેક્ટિકલ અભ્યાસ ચાલવો જોઈએ કે મારી માટે હિતકારી વાત શું છે, અહિતકારી વાત શું છે. હે જ્ઞે ઉપાદેનો નિર્ણય શ્રદ્ધાનમાં વારંવાર એ થવો જોઈએ. ખ્યાલ આવે છે? તો આ રીતે આ ગાથામાં આચાર્ય દેવ બહુ સરસ મણી અને પાષાણની વાત કરે છે. જો આગળ એનો ખુલાસો કરે છે, પેજ નંબર 15 ઉપર એનો ખુલાસો કરે છે. આ વાંચી લઈએ અને પછી આપણે બીજી ગાથા કરીએ. પાષાણ તથા મણી, હવે સાંભળજો, જો એ બંને એક પથ્થરની જાતિ છે ને? પાષાણ છે અને મણી છે, એ બંને પથ્થર છે. પાષાણ પણ પથ્થરની જાત છે, મણિ પણ પથ્થરની જાત છે, બરાબર છે? અર્થાત જાતિ અપેક્ષા એ તો એ બંને એક જ છે. સાંભળજો, બહુ સરસ ખુલાસો છે. શું કીધું? જાતિ અપેક્ષા એ પાષાણ પણ પથ્થર છે અને મણિ પણ પથ્થર છે. એની કિંમત અલગ છે, બેવની શોભા અલગ છે, વેલ્યુ અલગ છે, એ બધું અલગ છે. પણ એ બધી વાત પછી કરીએ. પણ પહેલા તો એ સમજો કે આ બેવ શું છે. તો કે પાષાણ અને પથ્થર, પાષાણ અને મણી એ બેઉ પથ્થરની જાતિ છે. અર્થાત જાતિ અપેક્ષાએ તો એ બંને એક જ છે. તો પણ હવે જો, તો પણ હવે હવે મેઇન વાત, શોભા જલક આદિના વિશેષપણાને લઈને મણીનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી જ મહત્તાને પામે. અરે આટલો નાનો હીરો હોય, આટલો નાનો, કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? થોડો થોડો નાનો હોય, ભાર ઓછો હોય, ખ્યાલ છે, તો પણ એનું મહત્વ, એની કિંમત, એની ઝલક, એની શોભા, એની ચમક, એની વેલ્યુ, એની શક્તિ, કોઈ સમજાય છે? તો એ કેવી છે? તો કે મહત્તાને પામે છે. અહીંયા અહીંયા કોઈ પથ્થર લગાડીને ફરે તો કેવું લાગે? બે પથ્થર અહીંયા અહીંયા લગાડે, બે પથ્થર અહીંયા પહેરે, કોઈ સમજાય છે? બે પથ્થર અહીંયા પહેરે, પથ્થરના કડા પહેરે તો એ શોભાને પામે? પથ્થરના કડા પહેરે, પથ્થરના આભૂષણ પહેરે તો શોભાને નહીં પામે. અરે પણ આટલા આટલા આટલો વજન છે પથ્થરનું, તો કેટલું વજન? વજનદાર છે, વજનદાર છે. તે વજનદાર છે એની કિંમત છે? એની કિંમત નથી ભાઈ. તો અહીંયા કે છે કે એ ઘણી મહત્તાને પામે છે. પણ થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી મહત્તાને પામે છે. પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટરૂપ થાય છે. આપણે પહેલા વાત કરી ને, ઉઠાવનારને કેવું છે? કષ્ટરૂપ છે, એ ભાર છે, એ કષ્ટરૂપ થાય છે, થાક લાગે છે. ખ્યાલ આવે છે? કષ્ટ પહોંચે છે, પીડા પહોંચે છે. पत्थर ने उपाड़ पीड़ा पहुंचे जी रीतना जे काम कारीगर हो काम करता हो ख्याल बिल्डिंगो बनावता हो हने मजूरी करता हो कारीगर हो तमें जो ए लोकोनी केवी दशा थाय पत्थर छे ईट छे ख्याल रेती छे बधाने एक जगह थी बीजे जगह उपाड़े मूके पत्थरो तोड़े मोटा मोटा ख्याल तो ए प्रमाणे हाँ बोलो ए प्रमाणे शु कहे छे तो के ए प्रमाणे केटलो कष्ट केटलो ए कार्य केटलो कष्टदायी छे ए मजूरी एक उदाहरण छे गलत नहीं रहता पण एनी शु कीमत छे मजूरोनी एने केटलो मान मने छे को मने ख्याल छे अने एक एक व्यापारी छे ए आखो दिवस काई काम नथी करतो परंतु एनी बुद्धि चलावे छे एनो 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 निर्णय पॉइंट समझाय छे एने करोड़ो कमावी आपे छे एनो साचो निर्णय एनी बुद्धि जे साची जगह लागे छे ने करोड़ कमावी आपे छे भले आखो दिवस में हाथ पग हलावतो पण नहीं होय तो पॉइंट समझवानी वात छे के ए पत्थर ने उठावनार ने कशरूप थाय तेवी ज रीते मिथ्यात्व जो मिथ्यात्व क्रिया अने सम्यक्त क्रियाए बन्ने क्रिया अपेक्षाए तो एक ज छे तथापि अभिप्रायना सत असतपणाना हवे मिथ्यात्व पण एक क्रिया छे जेवी रीतना पाषाण पण पत्थर छे मणि पण पत्थर छे एवी रीतना मिथ्यात्व पण एक क्रिया छे अने सम्यक्त्व पण एक क्रिया छे એટલે મિથ્યાત્વ પણ એક જીવનો ભાવ છે સમ્યક્ત્વ પણ એક જીવનો ભાવ છે કોઈ આ કમ્પ્યુટર ને મિથ્યાત્વ થોડી થાય છે એ પણ સમજવાની કોશિશ કરો આ રૂમાલ ને મિથ્યાત્વ થોડી થાય છે પોઈન્ટ સમજાય ફોન ને મિથ્યાત્વ થોડી થાય છે મિથ્યાત્વ ક્યાં થાય છે મિથ્યાત્વ કયા દ્રવ્યની પર્યાય છે મિથ્યાત્વ એક ભાવ છે તો કયા દ્રવ્યનો ભાવ છે મિથ્યાત્વ જીવ દ્રવ્યનો ભાવ છે સમ્યક્ત્વ તો કે સમ્યક્ત્વ પણ જીવ દ્રવ્યનો ભાવ છે તો બે ભાવ જીવના છે બે ક્રિયા જીવની છે બે કાર્ય જીવનું છે બે કર્મ જીવનું છે પણ જમીન આસમાનનો ફરક છે કે નહીં એક હાથમાં પથ્થર છે એક હાથમાં મણી છે તો બે પાષાણની જાતિ બે પાષાણની જાતિ છે પણ ફરક છે કે નહીં કહો બોલો જલ્દી દ્રષ્ટિ ક્યાં જશે પથ્થર ઉપર કે મણી ઉપર મહિમા કોની આવશે પથ્થરની કે મણીની કિંમત કોની છે વધારે પથ્થરની કે મણીની વેચવા જશો તો પૈસા કોની પાસેથી વધારે મળશે પથ્થર વેચવા જશો તો એની પાસેથી વધારે મળશે કે મણી વેચવા જશો એની પાસેથી વધારે મળશે શોભા કોણ આપે છે પથ્થર કે મણી પાષાણ કે મણી છે તો બે પથ્થરની જાતિ પણ એવી રીતના અહીંયા કેટલી ગજબની ગાથા છે એવી રીતના અહીંયા કહે છે કે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ છે તો બે જીવની ક્રિયા જીવની અંતરમાં થતો ભાવ છે જીવના પ્રણામ છે જીવનું કાર્ય છે જીવની ક્રિયા છે પરંતુ બેવમાં જમીન આસમાનનો ફરક છે એકમાં પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ પડી છે અને એક અભિપ્રાયમાં પોતાના આત્મામાં સુખ બુદ્ધિ સ્થપાઈ ગઈ છે એક પરિણામમાં પરનું એકત્વ છે તો એક પરિણામમાં પોતાનું એકત્વ છે જે એને મોક્ષ લઈ જશે અને સાધી અનંતકાળ સુધી સાચું સુખ અપાવશે બોલો મણીની કિંમત છે ખ્યાલ આવે છે તો એવી રીતના સમ્યક્ત રૂપી મણીની કિંમત છે પછી બારમાં જો સાંભળજો અન્યથા નહીં લેતા બેલેન્સ રાખજો સચન નહીં થતા પ્રમાદી નહીં થતા અરે બારમાં કદાચ શાસ્ત્ર જ્ઞાન ઓછું હોય યાદ ઓછું રહેતું હોય બોલતા ના આવડતું હોય કહેતા ના આવડતું હોય વર્ણન કરતા ના આવડતું હોય ઉપવાસ ન થતો હોય કદાચ ત્યાગ ન થતું હોય ઘરમાં બેઠો હોય ચક્રવર્તી રાજ્યમાં બેઠો હોય સોદર્મ ઇન્દ્ર સ્વર્ગમાં બેઠો હોય અરે બારમાં ગમે તે હોય પરંતુ અંદરમાં સમ્યક્ત છે તો એ જીવને કેવી અપાર શાંતિ વર્તે છે તો એ જીવ જાણે અને કેવડી જાણે એ જીવ ભોગવે અને કેવડી જાણે કે આ જીવને હમણાં કેવો આનંદ ભોગવાઈ રહ્યો છે કેવો અકર્તા ભાવ ભોગવાઈ રહ્યો છે કેવી અંદરમાં ત્રંબદ પર્યાયના નિર્ણયના બળે અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ જવાના કારણે જ્ઞાતા સ્વભાવની અંદરમાં પ્રાપ્તિ થઈ જવાના કારણે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ થઈ જવાના કારણે સ્વપરનું ભેદ વિજ્ઞાન વર્તવાના કારણે અનંતાનું બંધી કશાયનો અભાવ થઈ જવાના કારણે મિથ્યાત્વના ભૂક્કા બોલાઈ જવાના કારણે સમ્યક્તની પ્રાપ્તિ થઈ જવાના કારણે સ્વરૂપ દર્શન થઈ જવાના કારણે આત્મદર્શન થઈ જવાના કારણે જીવને અંદરમાં કેટલી અપાર શાંતિ વર્તે છે તો એ તો જીવ જ જાણે જીવ જ ભોગવે ગુરુદેવ શ્રી જાણતા હતા કે અંદરમાં સ્વભાવના આશ્રયથી કેવો આનંદ હતો કહી કહેવામાં કઈ બાકી નથી રાખ્યું પરંતુ અનુભવ તો અનુભવ છે અનુભવ તો અંદરમાં અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવ ગોચર છે, અરે કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન જો એમ પણ વાત આવે છે, અને તો પણ કહેવામાં કઈ બાકી નથી રાખ્યું એમ પણ વાત આવે છે. કેમ કે આત્મામાં એક વક્તવ્ય નામનો ધર્મ છે કે આત્મા સંબંધી કઈ પણ શકાશે, અને અવક્તવ્ય નામનો ધર્મ છે કે બધું નહીં કહી શકાય, અનુભવ નહીં કહી શકાય, અંદરમાં આનંદ જે પ્રાપ્ત થાય છે નહીં કહી શકાય. એ તો તમારે વેદનમાં અને અનુભવમાં એ વાત લેવી જ પડશે, તો જ તમને ખબર પડશે કે અંદરમાં કેવો આનંદ છે, આત્માના આશ્રયથી કેવો સુખ અંદરમાં અનુભવાય છે. એ તો પોતે ડૂબકી મારશે તો જ સમજાશે. કેટલી ગજબની વાત છે જો, બરાબર. તો કે જે મિથ્યાત્વ ક્રિયા અને સમ્યક્ત ક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક જ છે, તથાપિ અભિપ્રાયના સતસતપણાના તથા વસ્તુ તત્વના ભાન બેભાનપણાના કારણને લઈને મિથ્યાત્વ સહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે. સત અસત અને ભાન બેભાન, સમ્યક દ્રષ્ટિને સતનો નિર્ણય છે, મિથ્યા દ્રષ્ટિ અસતમાં સતની કલ્પના કરે છે. સમ્યક દ્રષ્ટિ પોતાના ભાનમાં છે, મિથ્યા દ્રષ્ટિ નિરંતર બેભાન છે. બેભાન છે મિથ્યા દ્રષ્ટિ, બેભાન છે. હા, મિથ્યા દ્રષ્ટિને ભાન નથી. ના, મિથ્યા દ્રષ્ટિને ભાન નથી કે શું બોલી રહ્યો છે, મિથ્યા દ્રષ્ટિને ભાન નથી કે ક્યાં એકત્વ કરી રહ્યો છે, મિથ્યા દ્રષ્ટિને ભાન નથી કે ક્યાં સુખ માની રહ્યો છે, મિથ્યા દ્રષ્ટિને ભાન નથી પોતાનું ભાન નથી, પરનું ભાન નથી, સ્વ પરનું ભાન નથી, સાત તત્વ છ દ્રવ્ય સંબંધીનું ભાન નથી, એટલે મિથ્યા દ્રષ્ટિ બેભાન છે. સમ્યક દ્રષ્ટિ ભાનમાં છે, મિથ્યા દ્રષ્ટિ અસતમાં સતપણું કરે છે, સમ્યક દ્રષ્ટિ સતમાં સતપણાની બુદ્ધિ કરે છે. તો એવા પ્રકારથી બે જોડકામાં વાત કરી, સત અસત ભાન બેભાન. અને શું બહુ ગજબની વાત આવી, બહુ સરસ અહીંયા પ્રમાણના દ્રવ્યની, દ્રવ્ય પર્યાયની સિદ્ધિ કરી, અહીંયા સાત તત્વની સિદ્ધિ કરી, અહીંયા આશ્રવ બંધ તત્વની સિદ્ધિ કરી, તો સંબંધ નિજરા મોક્ષની સિદ્ધિ કરી. અહીંયા આશ્રવ બંધ સંબંધ નિજરા મોક્ષની સિદ્ધિ કરી તો અંદરમાં સ્વરૂપની વિરાધનાથી આશ્રવ બંધ, સ્વરૂપની આરાધનાથી સંબંધ નિજરા મોક્ષ તત્વ પ્રગટ થાય છે એની પણ વાત કરી. અહીંયા મિથ્યા દ્રષ્ટિની દશા બતાવી, સમ્યક દ્રષ્ટિની દશા બતાવી, મિથ્યા દ્રષ્ટિ કેવા કર્તૃત્વના ભાર સહિત છે, સમ્યક દ્રષ્ટિ કેવો નિર્ભાર થઈ ગયો છે એવી અંતરંગ પ્રણતિના દર્શન કરાય. કેટલી બધી વાત આ એક ગાથામાં છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે, અને માર્ક કરી રાખજો, આ 15 નંબરની ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે સમ્યક્ત્વ આરાધનાનો આખો સાર સમજાવે છે. પ્રશ્ન કેટલો સરસ પૂછ્યો કે સમ્યક્ત્વ આરાધનાની ચર્ચા સૌથી પહેલા કરવાનું કારણ શું છે, એનો આ ખુલાસો ચાલી રહ્યો છે. તો શું કીધું, જો બહુ સરસ આ વાત આવી કે મિથ્યાત્વ ક્રિયા સમ્યક્ત ક્રિયા એ બંને ક્રિયા અપેક્ષા એ તો એક જ છે, તથાપિ અભિપ્રાયના સત્ક્રિયા અપેક્ષા એક છે. આપણને ક્રિયા છે, આપણને ક્રિયા છે, મિથ્યાત્વમાં એક પર્યાય કોમન શું છે, મિથ્યાત્વ સમ્યક્તમાં કઈ કોમન છે, કોમન કઈ હોય, અહીંયા એક જ છે કીધું, એક જ છે ક્રિયા, એક જ છે, એટલે કોમન શું છે, તો કે મિથ્યાત્વ પણ જીવની એક પ્રણતિ છે, સમ્યક્ત પણ જીવની એક પ્રણતિ છે, કોમન પ્રણતિ, પ્રણતિ અપેક્ષા કોમન છે. આપણ જીવનું કાર્ય, આપણ જીવનું કાર્ય, આપણે હમણાં વાત કરીએ આને, ફોનને મિથ્યાત્વ ન થાય, માઇકને સમ્યક્ત ન થાય, મિથ્યાત્વ સમ્યક્ત થાય છે શેમાં, એ ક્રિયા છે કોણ, એ પર્યાય છે કોણ, એ કાર્ય છે કોણ, પ્રગટ કોને કહ્યું, એનો કરતા કોણ છે, એનો ભોગતા કોણ છે. તો એ વાતની સિદ્ધિ કરી કે મિથ્યાત્વ સમ્યક્ત બંને ક્રિયા અપેક્ષા એ તો એક જ છે, તથાપિ અભિપ્રાયના સતસતપણાના કારણે તથા વસ્તુ તત્વના ભાન અભાનના કારણે. આ બ્યુટિફુલ લાઈન છે, અભિપ્રાયના સતસતપણાના કારણે અને વસ્તુ સ્વરૂપના ભાન બેભાનના કારણે લઈને તે મિથ્યાત્વ સહિતની ક્રિયાનો ઘણો ભાર વહન કરે છે, તો પણ વાસ્તવ્ય મહિમા યુક્ત અને આત્મા લાભપણાને પામે નહીં, નથી મહિમા એની, નહીં પામે આત્મપણાને, નહીં પ્રાપ્ત થાય આત્માનો લાભ, આત્મલાભ, બરાબર છે. આપણે કહીએ શુભ લાભ, બારમાં લાગે ને શુભ લાભ, એ રીતના શુદ્ધ તત્વનો લાભ અંદરમાં પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી મિથ્યાત્વની ક્રિયા સહિત. આ વાણીનો જ્યાં સુધી કરતા ભાવ જીવને અંદરમાં છે, આ શરીરની ક્રિયાનો કરતા ભાવ જીવને અંદરમાં છે, આ પરમાંથી સુખ બુદ્ધિનો ભાવ જીવને અંદરમાં છે, કે ભોજનમાંથી સુખ આવે છે, બાયડી છોકરામાંથી સુખ આવે છે, આ ગુરુદેશની ભાષા છે, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી સુખ માને છે, જે બહારથી વધારે ગુરુદેશથી બોલે એટલે આપણે બોલવાની હિંમત છે, ને તો આપણી ક્યાં હિંમત હોત, વધારે માંગે મોટો ભિકારી, સંયોગોની વધારે જેને ભીખ છે મોટો ભિકારી, ઓછું માંગે નાનો ભિકારી, વધારે માંગે મોટો ભિકારી. બોલો વિચાર કરો, શું માંગે છે, કોની માંગણી કરે છે, કોના આધારે જીવે છે, કોના બળે જીવે છે. તામિત્યાર્થ સમ્યક તો બેવ ક્રિયાની વાત કરીને અહીંયા બહુ સરસ વાત કરી કે આત્મલાભને પામે નહીં, ઘણો ભાર વહન કરે, વાસ્તવિક મહિમા નથી. કોની? નિત્યાત્વ સહિતની ક્રિયાની મહિમા નથી. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, વર વગરના જાનની કોઈ કિંમત નથી. તો એ રીતે અહીંયા વાત કરે છે. પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ પણ ક્રિયા યથાર્થ આત્મલાભ દાતા અને અતિ મહિમા યોગ્ય થાય. સમ્યક્ત સહિત નારકી જીવના જીવનમાં કોઈ સંયમ નથી, સમ્યક્ત સહિત ત્યાં વધારે શોક્ષમ નથી, કોઈ શિબિરો નથી લાગતી, કોઈ તત્વના નામ નથી ખબર, કોઈ તપનું પાલન નથી, ત્યાગ નથી, વ્રત નથી, ઉપવાસ નથી, અરે મંદિર નથી, દેવ દર્શન નથી, પૂજા નથી. ખ્યાલ આવે છે? કોઈ પણ પ્રકારની બહારની ક્રિયા, સંયમ, વ્રત, તપ આદિ નથી. પરંતુ સમ્યક્ત સહિત એ જીવ ત્યાં પણ શોભનીય છે. એ જીવની મોક્ષ માર્ગની યાત્રા ચાલુ થઈ ગઈ. એ અલ્પકાળમાં બધી ગતિઓમાંથી મુક્ત થઈને પંચમ ગતિમાં, પંચમ ભાવમાં એ જીવ બિરાજમાન થઈ જવાનો છે. એની કિંમત છે કે નહીં બોલો? આજે નથી ત્યાં, પણ અલ્પકાળમાં એ સમ્યક્ત સહિત નારકીને મુનિ દશા આવવાની છે. અલ્પકાળમાં એ શેની ચડવાનું છે, એની ભવિષ્યની આ બધી પર્યાયો એ નારકીના આત્મામાં, શ્રેણિક રાજાનો આત્મામાં ક્યાં છે? નરકમાં છે ને, પહેલી નરક. શ્રેણિક રાજાનો આત્મામાં પહેલી નરકમાં છે. હમણાં નરકની પર્યાયો ચાલી રહી છે, નરકના ઉદયક ભાવ ચાલી રહ્યા છે, એની સાથે શ્રદ્ધામાં સમ્યક્તની ધારા ચાલે છે, જ્ઞાન સમ્યક્ત્વ થઈ ગયું છે, ચારિત્રમાં પણ એક કષાય ચોકડીના ભાવની વિતરાકતા વર્તે છે અને સાથે કષાય ભાવ પણ વર્તે છે, લડાઈ ઝઘડાનો ભાવ છે. ખ્યાલ આવે છે? આકુરતા છે, જેટલો કષાય છે, જેટલો ઉદય છે, એમાં જોડાણ છે, એટલી આકુરતા વર્તે છે. બધું છે કે નહીં બોલો? પરંતુ એની સાથે સાથે એ આત્મામાં, ક્ષણિક રાજાના આત્મામાં એની ભાવિની અનંતી 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 નિર્મલ પર્યાયો ગુરુદેવશ્રી કહે છે શક્તિ રૂપે અંદરમાં વિદ્યમાન છે. અલ્પકાળમાં એ જીવ ત્યાંથી મુક્ત થઈને, એટલે ત્યાંથી છૂટીને નરકમાંથી છૂટીને આયુ પૂર્ણ કરીને મનુષ્ય ગતિમાં આવશે, તો એ મનુષ્ય ગતિમાં અલ્પકાળમાં એ સંયમનો ભાવ અંગીકાર કરશે. પર્યાય આવી ક્યાંથી? એ મુનિ દીક્ષાનો ભાવ, એ ત્યાગનો ભાવ, એ 28 મૂળ ગુણ પાલનનો શુભ ભાવ, એની સાથે અંદરમાં ત્રણ કષાય ચોકડીના ભાવ પૂર્વકની વીત રાખતા જે વર્તશે, પ્રચુર આનંદના ઘૂંટડા પીશે, શ્રેણી ચડશે, શપથ શ્રેણી માણશે, 12મું ગુણસ્થાન આવશે, 13મું ગુણસ્થાન આવશે, 14મું ગુણસ્થાન આવશે, એ શ્રેણીક રાજાની સિદ્ધ દશા જોઈ લો, અનંતી સિદ્ધ પર્યાયો આવશે. એ બધી ગુરુદેવજી કે છે આત્મામાં શક્તિ રૂપે હમણાં વિદ્યમાન પડી છે, એનો સ્વકાળ આવશે. એટલે એ બધી એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક એનો જન્મ થશે. અને સમ્યક્ત સહિત એ જીવ સંયમ અંગીકાર કરીને એ જીવ નિર્વાણ પદની પ્રાપ્તિ કરશે. સમ્યક્ત સંયમ ઇઝ ઇક્વલ ટુ નિર્વાણ. સમ્યક્ત્વ પ્લસ સંયમ ઇઝ ઇક્વલ ટુ સાક્ષાત મુક્તિ. દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મ થી મુકાવું, ઉર્ધ્વગમન સિદ્ધાલય સુસ્થિત જો એ આત્મા આખો ચૈતન્ય ગોળો આ અર્યંત અવસ્થામાં પરમ અવતારિક શરીરમાંથી છૂટો પડીને લોકના અગ્ર ભાગમાં જઈને એ ચૈતન્ય ગોળો વિરાજમાન થઈ જશે. ક્ષણિક રાજાનો આત્મા અલ્પકાળમાં સિદ્ધાલયમાં હશે, જે આજે નરકમાં છે, પરંતુ સમ્યક્ત સહિત છે એટલે એની સિદ્ધ દશા નક્કી છે. અને આપણે સમ્યક્ત રહિત બધું પાલન કર્યું એટલે સિદ્ધ દશા મુક્તિ આપણી હમણાં સુધી થઈ નહીં. પરંતુ અગર સમ્યક્તનો પુરુષાર્થ કરીએ તો આપણા અંદરમાં પણ આ બધી પર્યાયો અંદરમાં ગર્ભિત પડી છે, શક્તિરૂપે પડી છે, બધી વ્યક્ત. ગુરુદેવજી કહે ને કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? ભાઈ ક્યાંથી આવ્યું? એ 64 પૂરી તીખાસથી ભરેલી એ લીંડી પીપરમાંથી એ તીખાસ આવી ક્યાંથી? એને ઘસો છો તો એમાંથી તીખાસ આવે છે, કારણ કે એમાં તીખાસ ભરી છે, ભરી છે, ભરી છે, તો એમાંથી નીકળે છે. તો એવી રીતના કર્મનો ક્ષય થયો એટલે કેવળ જ્ઞાન આવ્યું, 12મા ગુણસ્થાનનો વ્યય થયો અને 13મું ગુણસ્થાન આવ્યું એટલે કેવળ જ્ઞાન આવ્યું, ના બાપુ એમ નથી, અંદરમાં એ શક્તિ પડી છે તો એની વ્યક્તતા થાય છે. તો આ રીતે આપણે 15 નંબરની ગાથા આજે જોઈ. અહીંયા કારણ બતાવ્યું કે સમ્યક્ત્વ આરાધનાની સર્વપ્રથમ ચર્ચા કેમ કરી છે. મારા હિસાબથી આ બહુ ઇમ્પોર્ટન્ટ ગાથા છે જેમાં આચાર્ય દેવ આપણને ક્લિયરલી સમજાવે છે કે મિત્યાત્વ સહિતની ક્રિયા પથ્થરના ભારને વહન કરવા સમાન કષ્ટદાયી દુઃખદાયી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત તો એ છે કે આપણને કષ્ટ લાગતું નથી. કર્તૃત્વનું કષ્ટ લાગે છે? શરીરમાં કોઈ રોગ આવે તો કષ્ટ લાગે. પાપનો ઉદય આવે, પ્રતિકૂળતા આવે તો આપણને એમ થાય દુઃખી દુઃખી દુઃખી, આપણને કષ્ટ લાગે. પરંતુ આ બધામાં આપણું જે એકત્વ ચાલે છે, સ્વરૂપને પ્રતિ સમય ભૂલી રહ્યા છે, વિરાધના થઈ રહી છે, પીઠ બતાવીને ઉભા છે, અનાદર કરી રહ્યા છે, અશાસના કરી રહ્યા છે, ભાવ કરમ ભાવ મરણ સદીઓ તે કરતા આયા હું, તો એ આપણને કષ્ટદાયી નથી લાગતું કે આપણે કેટલા કષ્ટમાં છે. હમણાં કષ્ટમાં છે, હમણાં એટ પ્રેઝન્ટ કષ્ટમાં છે આપણે. હમણાં એટ પ્રેઝન્ટ તમે સ્વાધ્યાય સાંભળી રહ્યા છો, સ્વાધ્યાય બોલી રહી છો, આત્માની ઉત્કૃષ્ટ વાત કરી રહ્યા છે, આત્મ પરમાત્માની વાત કરી રહ્યા છે, મુક્ત થવાની વાત કરી રહ્યા છે. હમણાં કષ્ટ છે? કષ્ટ લાગે છે? કોઈ કષ્ટ લાગે છે? વર્તમાનમાં પણ આપણે કષ્ટમાં છે. કેમ? કારણ કે આપણે એ આકુળતામાં છે. ખ્યાલ આવે છે કે શુભ ભાવમાં પણ થાક છે. હવે ક્યારે પૂરું થશે? હવે સાંભળવાનો થાક લાગે છે, હવે બીજું આગળ વધો, હવે બીજી ગાથા ચાલુ કરો, ટાઈમ થઈ ગયો, હવે આના પછી આ બાકી છે. એક કોઈ ને કોઈ કરતા ભાવ આ જીવને સતા, બોલવાનો કરતા ભાવ, સાંભળવાનો કરતા ભાવ, આમ બોલી નાખું, આમ બોલી નાખું, આમ કહી દઉં, આમ કહી દઉં, આમ કરી નાખું, આમ કરી નાખું. તો એ પ્રકારે અહીંયા તો સૌથી પહેલા આપણને કષ્ટ રોગ લાગવો જોઈએ. એનાથી રિલેટેડ આ બીજી ગાથા છે, જો 16 નંબરની જે ગાથા છે, 16 નંબરની ગાથાનો આપણે હમણાં હરિગીત પાઠ પણ કર્યો. હવે આપણે જો એની ઉત્થાનિકા પડી વાંચીને આપણે આગળ વધી. હવે સમ્યક્ત્વ આરાધના વિશે પ્રવર્તા એવા આરાધકના સ્વરૂપને કહે છે. જો શું કહે છે? હે જીવ, 15 નંબરનું પાનું અગેન, 16 નંબરની ગાથા. હે જીવ, મિથ્યાત્વરૂપ મહારોગ યુક્ત. શેનાથી આપણે યુક્ત છે? આપણને કોઈ રોગ છે? બહુ સરળ આ બધી વાતો છે. ઘણી બધી વાર આપણે આ બધી વાતો કરતા હોઈએ છીએ કે ખરો આપણો રોગ તો મિત્રાત્વ છે, જે આપણને આપણાથી દૂર કરે, આપણી શાંતિ ભંગ કરે, આપણા સ્વભાવનો ઘાત કરે, આપણી સુખ શાંતિ આનંદમય દશા પર્યાયમાં પ્રગટ ન થવા દે એવી જે ઊંધી માન્યતા છે, મિત્રાત્વ છે, મોહ છે, અજ્ઞાન છે, એ જ ખરેખર મહા ભયંકર શત્રુ છે. અને એ જ ખરેખર બહુ મોટો રોગ છે જે અંદરમાં અનાદિકાળથી ચાલી રહ્યો છે, એનાથી યુક્ત છે. પહેલી વાત શું આવી? હે જીવ, મિત્યાત્વરૂપ મહારોગ યુક્ત તથા હિતાહિતની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે મૂર્ખ એવા બાળક સમાન તું થઈ રહ્યો છે, તેથી તારી અમે આ સહજ વાસ્તવ્ય આરોગ્યતાજન્ય ઔષધિ તને કહીએ છે. વાહ, અકારણ કરુણાના ધારી, અંદરથી જેને કરુણા નીતરી રહી છે, વિતરાગતા સહિતની જે કરુણા છે, અકારણ કરુણા છે, નિસ્વાર્થ કરુણા છે, એવા આચાર્ય ગુરુ ભગવંતો જ્ઞાની ધર્માત્મા આપણને કહે છે કે જે આત્મતત્વના અમે દર્શન કરીને અતિન્દ્રિય આનંદનો, શાંતિનો, વિતરાગતાનો, સુખનો અનુભવ કર્યો, એવી સુખમય દશા તમે પણ પ્રગટ કરી શકો છો. કારણ કે એવો કારણ પરમાત્મા તત્વ તમારી અંદરમાં પણ વિદ્યમાન છે, પણ તમે મૂર્ખ કહી રહ્યા છો. આપણે બારમાં કહીએ ને, તું મૂર્ખ છે, તું શું કરી રહ્યો છે, તું કયો નિર્ણય લઈ રહ્યો છે? ખ્યાલ છે કોઈ પણ વાતમાં કે તું મૂર્ખ છે, તું તારી અક્કલ ક્યાં ગઈ? થોડો તો વિચાર કર, થોડો શાંતિથી વિચાર તો કર, શું કરી રહ્યો છે? તેવી રીતના આચાર્ય કહે છે, શું કરી રહ્યો છે તું? મૂર્ખ છે, હિતહિતનો નિર્ણય નથી કરતો કે તારી માટે સુહિતકારી છે, સુહિતકારી છે. એક તો તને આ મનુષ્ય ભાવ એટલો દુર્લભતાથી મળ્યો, અને એમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ દુર્લભતાથી મળ્યા, આ વાત દુર્લભતાથી મળ્યા, ગ્રંથો મળ્યા હજારો હજારો વર્ષ પહેલા લખાયેલા, અને આટલો સરસ અવસર મળ્યો, આવી સરસ તક મળી, આવી સરસ ઓપોર્ચ્યુનિટી મળી, અબિલિટી અંદરમાં, કેપેબિલિટી, યોગ્યતા, વિચારવાની સામર્થ, સંગની પંચેન્દ્રિય પણું, નિરોગ શરીર, લાંબુ આયુષ્ય, અનુકૂળતા, ધર્મ, બારમાં એવું કરમ, બધું જ મળ્યું, અને તો પણ તું હિત અહિતનો નિર્ણય ન કરે તો તું મૂર્ખ છે. સાચું ખોટું તારા માટે શું છે એનો નિર્ણય ન, તારા માટે શરીર માટે નહીં, શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ નહીં, દિવસમાં કેટલા કલાક ચાલવું જોઈએ, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ, યોગા કરવું, એ તો ઠીક છે, જે સદાચાર અને જે લૌકિક જીવનની વાત છે, એ વ્યવહારિક સ્થૂળ વાત જ્યાં છે ત્યાં છે, એના યથાસ્થાને છે, એની વાત અહીંયા નથી. આ આધ્યાત્મિક ચર્ચા છે, આધ્યાત્મિક માર્ગ છે, અલૌકિક માર્ગ છે, તો વાત પણ અલૌકિક થશે. તો અહીંયા હિત અહિત નો નિર્ણય એટલે કયો બિઝનેસ કરવો જોઈએ, કયો ન કરવો જોઈએ, ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ, ક્યાં ન કરવા જોઈએ, ક્યાંથી રિટર્ન વધારે મળશે, ક્યાંથી ઓછું મળશે, શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ, ક્યાં જવું જોઈએ ફરવા, ક્યાં ન જવું જોઈએ, એની વાત નથી. અહીંયા વાત એ છે કે તારી માટે હિતકારી વસ્તુ કઈ છે, અહિતકારી માર્ગ કયો છે, એની વાત અગર તું નથી સમજતો તો તું બાળક સમજ. જે રીતના બાળકને કોઈ ભાન પડે માટી પણ ખાઈ લે, જે રસ્તે કચરો એ પણ ખાઈ લે, એને એને કોઈ ભાન વિવેક છે કે શું ખાય છે? મૂરખ છે ને, મૂરખ કેમ કે એને એટલું જ્ઞાન નથી, ભાન નથી, હિત અહિતનું જ્ઞાન નથી કે આ પથ્થર છે કે આ કચરો છે. ગુરુદેવશ્રી ઉદાહરણ આપે ને, ગુરુદેવશ્રી ગુરુદેવ બાળકનું ઉદાહરણ આપે ને કે ઝાડા થઈ જાય, પેટ ખરાબ થઈ જાય બાળકનું, ઝાડા થઈ જાય અને મમ્મી જરાક રસોડામાં ગઈ હોય અને ઝાડા થઈ ગયા અને એમાં ને એમાં શું કરે, છપછપિયા કરે, એને એને ખબર છે હિત અહિતનું ભાન છે, એને ખબર છે? આપણે કરશું આવી કોઈ ક્રિયા જે અશોભનીય હોય, અવિવેકી હોય, નહીં કરીએ ને? કે આપણે ભાન છે કે શું હિતકારી છે, શું હિત લૌકિકમાં. એવી રીતના અહીંયા કે છે, મોક્ષ માર્ગમાં મિથ્યાદ્રષ્ટિ જીવ હે જીવ, તને સંબોધન કરીને આચાર્ય દેવ કહે છે કે તારી માટે હિતકારી અહિતકારી વાત શું છે, એવી વાત તને ન ખબર હોવાના કારણે મૂર્ખ એવા બાળક સમાન તું થઈ રહ્યો છે. તેથી તારી અમે આ સહજ વાસ્તવ્ય વાસ્તવિક ફેક્ટ રિયાલિટી હકીકત આરોગ્ય જનતા ઔષધિ સોરી આરોગ્યતા જન્ય આરોગ્યતા એટલે તું નિરોગી થાય, આરોગ્યપણું, રોગ આરોગ્ય, રોગી અરોગી સંકેત, આરોગ્યપણું પ્રગટ થાય, વાસ્તવિક તને અંદરમાં શાંતિ પ્રગટ થાય, સુખની પ્રાપ્તિ થાય, સહજ દશા પ્રગટ થાય, એવી ઔષધિ, એવો ઉપાય, એવો માર્ગ, એવી વિધિ, એવું વિધાન, એવું કારણ અમે તને કહીએ છીએ. કારણ કે અમારા હિસાબથી તું મૂર્ખ છે. તમે અત્યારે કહેશો અમે મૂર્ખ છે, અમે કંપની ચલાવીએ છીએ, અમે સીઈઓ છે કંપનીના, અમે પાર્ટનર છે, અમારો આટલો પેકેજ છે, અમારી આટલી સંપદા છે, આટલા ઘરો છે, આટલી ગાડીઓ છે, બંગલા છે, નોકર છે, ચાકર છે, મૂર્ખ છે, મૂર્ખ છે, આટલું બધું છે તોય મૂર્ખ મૂર્ખ છે કેમ? આચાર્યદેવ કહે છે તને હિત અહિતની જ ખબર નથી કે તારી માટે શું હિતકારી છે શું અહિતકારી છે. જે એક પેરેગ્રાફ વાંચે પછી થર્ડ પેરેગ્રાફ બહુ સરસ છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. વૈદ્ય જેમ હિત અહિતને નહીં સમજનાર બાળક સમાન રોગીને. આપણે તો જઈને ડોક્ટરને પટપટ કહી દઈએ ને, અમને આ દુખે છે, અમને આમ થાય છે, આમ થાય નથી, આપણને રોગની ખબર નથી, એના દૂર કરવાના ઉપાયની ખબર. વી જસ્ટ ગો લાઈક અ બાળક ટુ અ ડોક્ટર અને આપણે આપણી બધી વાત કહી દઈએ. તો એવી રીતના વૈદ્ય જેમ હિત અહિતને નહીં સમજનાર બાળક સમાન રોગીને સહજ ઇલાજ કરે છે, તેમ તું પણ મિથ્યાત્વ પ્રણતિ સહિત હોવાથી પ્રણતિમાં મિથ્યાત્વ છે. હિત અહિતને નહીં સમજવાળો બાળક જ છે, તેથી તને અહીં કેવળ ધર્મ સાધનનો ઉપદેશ. આચાર્ય પાસે ધર્મ સાધનના ઉપદેશ સિવાય બીજો કોઈ સાધન નથી, બીજો કોઈ ઉપદેશ નથી. તો એ આપે છે અને કહે છે કે વાસ્તવિક આત્મ આરોગ્ય દાતા કેવી રીતના તું થાય એનો અમે તમને સુંદર ઉપદેશ આપશું. અમે તમને સમજાવશું કે આ મિથ્યાત્વના દલદલમાંથી કેવી રીતના નીકળાય. આપણે કોઈ લૌકિકમાં પણ આપણે કોઈ મૂંઝવણમાં હોઈએ, કોઈ લોચામાં પડી ગયા હોઈએ, કોઈ પ્રોબ્લેમમાં પડી ગયા હોય તો આપણે ક્યાં દોડીએ? સૌથી પહેલા વડીલો પાસે, અનુભવી પાસે દોડીએ ને કે ભાઈ અમારો પ્રોબ્લેમ થઈ ગયો છે, કેવી રીતના સોલ્વ કરાય, કેવી રીતના માંથી નીકળાય, વોટ ઇઝ ધ વે ટુ કમ આઉટ ઓફ ઇટ. એવી રીતના આચાર્ય કહે છે કે તું અનાધિકારથી આ મિથ્યાત્વના દલદલમાં, આ ખાઈમાં તું ઘૂસી રહ્યો છે. અને અજીન આચાર્ય કહે છે કે અમને એમ લાગે છે તું એને પુષ્ટ કરી રહ્યો છે, આટલું બધું મળવા છતાં, સાચો માર્ગ મળવા છતાં તું એને પુષ્ટ કરી રહ્યો છે. તો હવે એનો સાચો ઉપાય આપણને અહીંયા બતાવે છે. અને આનો ખાલી સાર તમને કહી દઉં કે ત્રીજા પેરેગ્રાફમાં એમ કહે છે કે અગર તું બહુ બળવાન છે, તારું લાંબુ લાંબુ આયુષ્ય છે, પોઈન્ટ સમજાય છે, અને તું અગર ચારિત્રનો ઉગ્ર પુરુષાર્થ કરી શકે તો શ્રદ્ધા સાથે ચારિત્રનો પુરુષાર્થ કરીને તારે આ ખેલ ખતમ કરી નાખવો જોઈએ, આ મેટર સોલ્વ કરી નાખવો જોઈએ, સંસાર ચક્રનો અંત લાવવો જોઈએ, તો એ સૌથી કે ઉપર ચડવાનો જ ઉપદેશ તો પહેલા આપશે. પરંતુ અગર તારામાં એટલી સામર્થ નથી, એટલું લાંબુ આયુષ્ય નથી, એટલું અંદરમાં બળ નથી, ચારિત્રનો ઉગ્ર પુરુષાર્થ કરવા માટેની સામર્થ નથી, એવું સહન નથી, એવી યોગ્યતા નથી, તો તારે પ્રથમમાં પ્રથમ સૌથી પહેલા સમ્યક્ત્વની આરાધના કરવી જોઈએ. એટલીસ્ટ તારે બીજનું વાવવું, બીજ વાવવું જોઈએ. બીજ તો વાવી જ લેવું જોઈએ કે જેનાથી આગળ પછી એવો યોગ મળશે અને મોક્ષ માર્ગમાં ચારિત્રનો ઉગ્ર પુરુષાર્થ ઉપાડીને આપણે નિર્વાણની પ્રાપ્તિ કરી લેશું. તેવી મંગળ ભાવના સાથે હમણાં આપણે આ ગાથાઓનો સ્વાધ્યાય કર્યો. વિશેષ આપણે આ ગાથા નેક્સ્ટ ટાઈમ પૂરી કરીને એના પછી આખો ચારિત્ર આરાધનાની આખી વાત ચાલુ થાય છે. ચારિત્ર આરાધના, દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધનામાં ચારિત્ર આરાધનાની વાત હવે ચાલુ થાય છે. એની વિશેષ ચર્ચા આગળ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. નિકાનવે નિત બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માત નો જય હો. કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, ગુણભદ્ર આચાર્ય દેવ, આદિ સમસ્ત આચાર્ય પદે સાધુ પરમેશ્વરી ભગવાનનો જય હો. અમક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય હો. ધન્યવતા પ્રશમતી ભગવતી માતનો જય. માન સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.